जनक सुता जग जननी जानकी, के जे जगतनी जनेता छे એટલે પ્રકૃતિ માયા. ભગવાન આખી સૃષ્ટિનું સર્જન પોતે સાક્ષી બનીને માયાને જ સોંપી દે છે કે બધું જ સર્જન એ કરે. ને સ્વાભાવિક છે કે જે આજ્ઞાંકિત હોય, જે ઘરની બધી જ સેવા કરતો હોય, એ અતિ પ્રિય હોય. એટલે સૃષ્ટિના સર્જનમાં માયા બધું જ નિમિત્ત કારણ બને છે. ઉપાદાન કારણ તો પરમાત્મા છે, પણ નિમિત્ત માયા બને છે. એના થકી જ બધું કામ કરવાનું હોય ને, ઘરની અંદર બધું જ કામ જે કરતો હોય, મોટો ભાર જે સંભાળતો હોય, એ અતિ પ્રિય હોય. ઘરમાં કમાતું છોકરું હોય ને પછી આળસુ થઈને બેસી રહેલું હોય, બે માં કેટલો ભેદ હોય. તો તુલસીજીએ કહ્યું, અતિશય પ્રિય કરુણા નિધાન કી, માં જગતજનની છે, જગદંબા છે, અને એ ભગવાનને અતિ પ્રિય છે. કેમ કે એને સાથે રાખીને, એનો સાથ લઈને આ સૃષ્ટિનું સર્જન કરે છે. અતિશય પ્રિય એકલા જાનકીજી જ કેમ, બીજા કોઈ નહીં, ભરત નહીં, હનુમાનજી નહીં. એટલા માટે કે સૃષ્ટિનો સકલ ભાર સર્જનનો માં સંભાળી લે છે, એને જગત જનની કહ્યું, અને એટલા માટે એ અતિશય પ્રિય છે. તાકે જુગપદ કમલ મનાવું જા સુકૃપા નિર્મલ મતી. હવે એ માં જગત જગત માયા જેને કહો, સૃષ્ટિના સર્જનની અંદર અગત્યનો ભાગ એ ભજવે છે, પણ સૃષ્ટિને ટકાવી રાખનાર બ્રહ્મ પરમાત્મા આત્મા છે. એટલે એ આત્માને નિર્મલ રહે. આત્મા તો નિર્મલ છે જ, પણ માયાને લીધે મેં તો બ્રહ્મ થા જો તું બીચ મેં ન હોતી. તુલસીજીએ બે ચોપાઈ લખેલી છે, એક અરણ્યકાંડમાં છે ને એક અયોધ્યાકાંડમાં છે, કે બ્રહ્મ જીવ બીચ માયા જયસી, ઉભય બીજ સિયસો હતી કૈસી. જીવન ઈશ્વરની વચ્ચે માયા સ્વરૂપે જગદંબા ઉભેલા છે માયા સર્જનની અંદર. જો માયા વચ્ચે હોત જ નહીં તો જીવ ઈશ્વરનો ભેદ જ ન રહેત, આત્માને પરમાત્મા જ બની જાત. પણ સૃષ્ટિનું સર્જન માધ્યમ રાખ્યું આ પ્રકૃતિ માયા, અને એ માયા વડે જીવને આ જગતમાં આવતો કર્યો, અને એ માયાને લીધે આત્મા જીવ બન્યો. એને બધી ઈચ્છાઓ જાગી એટલે જીવ બનીને ઇન્દ્રિયો દ્વારા ભટકવા માંડ્યો, અને એટલે બન્યો જીવ. જીવ થઈને ભટકતો રહ્યો એટલે જન્મ મરણ એને માથે બંધાઈ ગયા. અહીંયા આગળ કહ્યું કે જા સુકૃપા નિર્મલ મતી પાવું. તુલસીદાસજી બોલ્યા છે, તુલસીદાસજી બોલ્યા કે આ માયા છે ને એ ઘણી કઠણ છે તરવી. એને તો રત્નાવલીએ અનુભવી અને ટકોર કરી હતી. રત્નાવલી કોણ? તુલસીજીના બાળ લગ્ન થયેલા છે, એટલા બધા આસક્ત હતા કે ગંગાજીમાં આવેલા પૂરમાં ભર નદી પાર કરી અને પિયર ગયેલી રત્નાવલીને ત્યાં પહોંચ્યા. એટલે રત્નાવલીએ એવો ટોણો માર્યો જેમ નરસિંહ મહેતાને એની ભાભીએ માર્યો હતો. મારામાં જેટલા આસક્ત છો એટલા પરમાત્મામાં હોત ને તો ત્યારે ક્યારના મળી ગયા હોત. આવો રત્નાવલીએ ટોણો માર્યો, ત્યાંથી જ પાછે પગે ઘર છોડીને નીકળી ગયા છે. એટલે બહુ સમજવા જેવું છે, તુલસીદાસજીએ પોતાની પત્નીને ગુરુ બનાવી દીધી, સાચો રસ્તો બતાવ્યો. એટલે એ માયાને વંદન કર્યા, રત્નાવલીને માયા કહી, જા સુકૃપા નિર્મલમતિ પાયો, જેની કૃપાથી રત્નાવલીની કૃપાથી મને ભગવાન ભજવાની નિર્મલ મતિ પ્રાપ્ત થઈ. તુલસીદાસજીના મનની અંદર જે ભાવ છે એમણે બહુ સ્પષ્ટ વ્યક્ત કર્યો છે, તા કે એ જગતજનની માયાના ચરણમાં વંદન કરું છું. બંને પર કે એના ચરણને કમળ તરીકે પૂજું છું, પાવન છે, પવિત્ર છે, સુવાસિત છે, સુંદર છે, કે મને આ રસ્તો બતાવ્યો અને એમાંથી હું એકદમ બહાર નીકળી ગયો, અને એટલા માટે જાસુ કૃપા, એની કૃપાથી, પત્નીની કૃપાથી તુલસીદાસજીને સદમતિ સુધી સુજી, જાસુ કૃપા નિર્મલ મતિ પાઓ. અને એ મતિ મેળવીને માં અને પોતાની રત્નાવલી પત્નીને પણ માં ગણી દીધી, કે હવે તું માં, કે જેના થકી મને આ શુદ્ધ મતિ પ્રાપ્ત થઈ છે. પુનિ મન બચન કર્મ રઘુનાયક ચરણ કમલ બંધવ. માયાને પાર કર્યા પછી ઈશ્વર સુધી પહોંચી શકાય. તુલસીદાસજી પોતાની જાતને જીવ તરીકે માને છે, અને વચ્ચે રત્નાવલી જેવી માયા પ્રભુ સુધી પહોંચવામાં આડાશ હતી, એણે મને નિર્મલ મતિ આપી. ત્યાર પછીથી મન વચન કર્મથી ત્યાગ કરીને માયાનો, રત્નાવલીનો કહેવાયનો ત્યાગ, અને ત્યાર પછીથી મન વચન કર્મ ચરણ કમલ બંધવ સબ લાયક, અને એ રીતે મન વચન કર્મથી ફરીથી પાછો ભગવાનના ચરણોની અંદર હું સમર્પિત થઈ જઉં છું. અને અને જે રીતે આ જગતની અંદર માણસ કેટલી જગ્યાએ પોતાના મનને ફસાવતો હોય છે, પણ બધી રીતે અનુકૂળ અને લાયક જો કોઈ એક સ્થળ હોય મન મૂકવા જેવું, તો એકમાત્ર ભગવાનના ચરણ છે. અને મારું મન ભગવાનના ચરણમાં મૂકી દઉં છું છે. છેવટે કેટલી મોટી યાત્રા કહી છે વંદના પ્રકરણમાં, ભગવાને પોતાના હૃદયને, હૃદય વડે પોતાના જીવનને, પ્રાર્થના વડે પોતાના હૃદયને જીવનને તુલસીજીએ એવું નમ્ર અને વિવેકી બનાવી દીધું કે આટલે સુધી આવી, આટલી યાત્રા કરીને તુલસીજીએ ભગવાનના ચરણમાં મસ્તક મૂક્યું છે, પણ આટલો બધો રસ્તો પાર કરવો પડે વિઘ્નોનો, ત્યારે એ બધામાંથી પાર ઉતરી અને પરમાત્મા સુધી પહોંચી શકાય. કંટકાકીર્ણ રસ્તો છે, ઘણા કાંકરા અને કાંટા વાગવાના, પણ એ બધામાંથી પાર ઉતરીને, બધાને હાથ જોડી જોડીને, વિનય કરી કરીને, બંધવ સંત અસજ્જન ચરના, સજ્જન ને દુર્જન ને બેવને પ્રણામ કર્યા કે ભાઈ મારા રસ્તામાં વચ્ચે પથરા ના બનશો, કેમ કે મળે તો અનેક ઉપાધ્યો ઉભી કરે, કદાચ ખોટે રસ્તે લઈ જાય દુર્જન માણસ. એટલે કઈક ભાઈ તું હેરાન ના કરીશ, મિલત એક દુખદારુણ દે, કે મળે ને તો ક્યાં હામો મળ્યો, અત્યારના પરમાનું મોઢું જોવાનું હરવાયો. અને કોઈક સંત એવો હૃદયને એ થઈ ગયા હોય કે આ ક્યાં છોડીને જાય છે, અમને અમારું શું થશે, અમને કોણ સંભાળશે. તો આમ બીજું રત એક પ્રાણ હરી લે, આવી સ્થિતિ જેની થઈ હોય. એટલે તુલસીદાસજીએ અહીંયા આગળી ભગવાનના માર્ગે આવવા માટેના આટલા બધા અવરોધો પાર કરીને છેલ્લામાં છેલ્લા આ જગતની ભગવાનની માયાને પણ વંદન કરીને, એમને મનાવીને, એમને રીઝવીને, એમને ખુશ કરીને ભગવાન સુધી પહોંચ્યા. માયાને ખુશ કર્યા વગર ભગવાન સુધી પહોંચી શકાય નહીં, કારણ કે માયા એવી અટવાવી નાખે ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાં. એક રાજા શિવ ઉપાસક હતો અને અરણ્યની અંદર બહુ સરસ મજાનું શિવાલય હતું. રાજા રોજ ભગવાનની ઉપાસના અને શિવાભિષેક કરવા માટે પગે ચાલીને છેક જાય, રથ સાધન કઈ નહીં. વર્ષો સુધી સેવા કરી, માયા કેવી વચ્ચે આવે છે જુઓ. ભગવાને શિવે પ્રસન્ન થઈને કહ્યું કે રાજન તું કઈક માગ. પ્રભુ આપે બધું જ આપ્યું છે, બધો વૈભવ આપનો છે, મારે શું માગવું આપની પાસે, બધું આપનું છે અને બધો વૈભવ મને મળ્યો છે, નક્કી તો પણ તે કંઈક માગ. પ્રભુ મને સમજાતું નથી મારે શું માગવું. ત્રીજી વાર કહ્યું કંઈક માગ, કે પ્રભુ આપ બહુ આગ્રહ કરો છો. અને ત્રીજી વાર કહ્યું છે તો મારી પ્રજાનું કલ્યાણ ઈચ્છતા હું એક કહું, મારી બધી પ્રજાને આપનો સાક્ષાત્કાર થાય. ભગવાને કહ્યું આ જરા અઘરું છે. એટલે રાજાએ આગ્રહ કર્યો, આપે જેવો આગ્રહ કર્યો કે કઈક માગ તો બસ આપવો હોય તો હવે આ જ આપો, બીજું નથી જોઈતું, મારી બધી જ પ્રજાને આપનો સાક્ષાત્કાર થાય. કે સારું, આ પૂનમ પછીની શિવરાત્રી આવે છે ને, દાડે દાડો આપ્યો આપજો. કે છો રાજાને તો ખૂબ ઉત્સાહ થયો, ખૂબ આનંદ થયો, કરે ભગવાને તથાસ્તુ કહી દીધું અને પોતાના રાજની અંદર ગામે ગામ ઢંઢેરો પીટાવ્યો, કોઈ બાકી ના રહેવું જોઈએ, બધા જ આવજો, મારી પ્રજાને ભગવાનનો સાક્ષાત્કાર થવાનો છે. એટલા ઉત્સાહથી, એટલો ઉદાર બનીને, એટલો સમય જે સમય આપ્યો હતો એટલા સમયની અંદર બધે ઢંઢેરો પીટાવતા, તૈયારીઓ કરતા સમય પૂરો થયો. નિશ્ચિત સમયે રાજા જે એલાન કરી, જાહેરાત કરી હતી પ્રમાણે બધી આખી પ્રજા પ્રસ્થાન કર્યું સવારના પહોરમાં, બધા સાથે આખી રાજાની સમગ્ર રાજ્યની પ્રજા. રાજા એટલો બધો આનંદ પ્રસન્નિત થયો, ઓહો મારી પ્રજાને મારા ભગવાનના દર્શન થશે. એક જ મસ્તીની અંદર જલ્દીમાં જલ્દી પહોંચ્યું, બધાને જલ્દી લઈ જવું, પણ રસ્તામાં પેલી માયા આવી. એટલી બધી ચીજ વસ્તુઓ ત્યાં ગાડી વિખેર મૂકી રાખેલી અને જોઈ ગયા તો તેમાંથી જેને એમ થયું આ લઈને પાછા ચાલો ને ઘેર, પછી ફરી પાછા, અને આ બધું આપણા ઘરમાં ક્યાં છે, તે બધા કેટલાય લઈ લઈને પાછા જતા રહ્યા. રાજા આગળ ચાલે જ જાય છે, પછી આગળ જતા જરા થોડી કિંમતી વસ્તુઓ આવી, કેટલાકને એમ થયું કે આપણે આ ક્યારે મેળવવાના હતા લઈને એમાંથી, પણ કેટલાક હતા કે ચલો દર્શન કરવા છે ને આગળ ગયા. ત્યાં તો પછી ચાંદી ને સોનું આવ્યું, તો એ કે હવે આપણે ક્યારે કમાવાના હતા આટલું બધું, આટલા મોંઘા ભાવનું 27,000 નું જે કઈ લેવાય ઉંચકા એટલું લઈ લો ને. એમાંથી લઈને તે છતાંય થોડાક આપણી પાસે તો છે જ ને, એમ કરતા આગળ નીકળ્યા ને પછી તો એટલું બધું કિંમતી જર્જવેરાત જોયું કે જરા રાજા મહારાજાના ઘરમાં ના હોય, રાજા આગળ ચાલ્યો જાય અને પેલા જરજવેરાત લેવા માટે લઈને પાછા નીકળી. વનમાં પહોંચ્યા, ભગવાનને જોઈને તો સાષ્ટાંગ દંડોત પ્રણામ કર્યા. પ્રભુ મારી પ્રજાને આપ દર્શન આપો, બસ મારી પ્રજા પુણ્યશાળી છે, ભાગ્યશાળી છે. દંડોત પ્રણામ કરીને ભગવાન ઉભો થઈને કે તું જોતો ખરો પાછળ, કોઈ ના મળે.